મોટા મોટા જ્ઞાનીઓ, મોટા મોટા વિદ્વાનો અને મહાપુરુષોને પણ રમણ કરાવે એવો અદ્ભુત કોઈ ગ્રંથ હોય ને તો એ વચનામૃત ગ્રંથ છે. આ ગ્રંથમાં જ્ઞાનીને આનંદ આવે છે, આ ગ્રંથમાં વિદ્વાનોને પણ આનંદ આવે છે, આ ગ્રંથમાં મહાપુરુષોને પણ આનંદ આવે છે. મહાપુરુષોને આ ગ્રંથમાં એમ લાગે છે કે આમાંથી અમને અણમોલ વસ્તુ હાથમાં આવે છે. વિદ્વાનોના મનમાં પણ એમ થાય છે આની અંદરથી અદ્ભુત તાત્વિકતા અમે પ્રાપ્ત કરી શકીએ છીએ. જ્ઞાનીઓના મનમાં પણ એમ થાય છે કે આ ગ્રંથના માધ્યમથી અમે હાઈ લેવલના સ્ટેપને સમજી શકીએ એમ છીએ. એટલે બહુ અજોડ ગ્રંથ છે, જેમાંથી આપણે વડતાલનું 16મું વચનામૃત સમજ્યા હતા. આજે 17મું સમજવા માટે પ્રયાસ કરીએ. સંવત 1882ના પોષવદી અમાવાસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણની સન્મુખ હવેલી ઉપર ગાદી તક્યા નખાવીને બિરાજમાન હતા. સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ સર્વે સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે પંચ જ્ઞાનેન્દ્રિયો અને પંચ કર્મેન્દ્રિયો છે તે પોતપોતાને વિષયને યથાર્થ જાણે છે, તે જ્ઞાની તથા અજ્ઞાનીને ઇન્દ્રિયો દ્વારા એક સરખો વ્યવહાર છે. પણ જ્ઞાની હોય તેને ઇન્દ્રિયો અજ્ઞાની થકી બીજી રીતે નથી વર્તતા, માટે જ્ઞાનીને જીતેન્દ્રિય કયા છે તે કેવી રીતે જાણવા? બહુ અજોડ પ્રશ્ન છે. વડતાલની અંદર મહારાજે જેટલા પ્રશ્નો ઉઠાવ્યા છે એમાંથી એકે પ્રશ્નનો ઉત્તર એક પણ જણથી થયો નથી. બોલો. મહારાજ કે જ્ઞાની હોય અથવા તો અજ્ઞાની હોય, એના જે પંચ કર્મ ઇન્દ્રિય અને પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિયો કઈ? શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. પંચ કર્મ ઇન્દ્રિયો કઈ? વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ. મહારાજ કે આ 10 જે પંચ જ્ઞાન ઇન્દ્રિયો, પંચ કર્મ ઇન્દ્રિયો મળીને જે 10 થઈ છે, એ 10 ઇન્દ્રિયોની જે ક્રિયાઓ છે, એની જે પ્રક્રિયા છે, એ તો જ્ઞાની હોય કે અજ્ઞાની હોય બધાને એક જ હરખી છે. આમ જ્ઞાની મોઢેથી બોલે છે ને અજ્ઞાની મોઢેથી જ બોલે છે, જ્ઞાની કાનથી સાંભળે છે ને અજ્ઞાની કાનથી જ સાંભળે છે, જ્ઞાની આંખથી જોવે છે અજ્ઞાની આંખથી જોવે છે. તો પછી આ અજ્ઞાની આ જ્ઞાની એવો ભેદ કેમ પડ્યા? આમ અથવા તો જ્ઞાનીને જીતેન્દ્રિય શબ્દથી સંબોધિત કર્યો, આમ એની ઇન્દ્રિય દ્વારા ક્રિયા થતી હોવા છતાં એને જીતેન્દ્રિય શા માટે કીધો એમ? એવો પ્રશ્ન મહારાજ પૂછ્યો. એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામી કહ્યું, જે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે જીતેન્દ્રિય થાય એમ જણાય છે. મહારાજ તમે જે પ્રશ્ન પૂછો છો કે જ્ઞાનીને જીતેન્દ્રિય શા માટે કીધો, તેવું લાગે છે જ્ઞાની નિર્વિકલ્પ સમાધિ વાળો હશે, અથવા તો નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે જીતેન્દ્રિય થવાતું હશે. નિર્વિકલ્પ સમાધિ એટલે એક તો સમાધિ ખરી પણ એમાં વિકલ્પ જ ન હોય, એવી જ્યારે સમાધિ થાય ને ત્યારે એને જીતેન્દ્રિય કહેવામાં આવતો હશે. પછીજી મહારાજ બોલ્યા, જે નિર્વિકલ્પ સમાધિ વાળાને પણ પંચ વિષય ગ્રહણ કરવા તે તો સૌની પેઠે ઇન્દ્રિયો દ્વારા જ ગ્રહણ થાય છે, માટે જીતેન્દ્રિય પણ કેમ છે? મહારાજ વળી આશંકા કરી. મહારાજ કે માનો કોઈ સમાધિ વાળો છે, સમાધિ થાય છે, બીજો કોઈ સંકલ્પ વિકલ્પ નથી, પછી જયારે આંખને ખોલે ત્યારે શેનાથી જોવે છે? મહારાજ આંખથી. તો મહારાજ કે તમે કહો છો જીતેન્દ્રિય છે, આંખનો ઉપયોગ તો કર્યો. એ જયારે સમાધિમાંથી બેઠો થાય છે એનો પછી કોક બોલાવે છે, કાનજીભાઈ હા શું કામ છે, જવાબ આપે છે, તો એને સાંભળ્યું ક્યાંથી? તો કે કાનથી. મહારાજ કે તમે કહો છો જીતેન્દ્રિય છે, હોંકારો આપ્યો તો ક્યાંથી આપ્યો? તો કે જીભથી. મહારાજ કે તમે કહો છો જીતેન્દ્રિય છે, એની બધી જ ક્રિયા સમાધિમાંથી જાગ્યા પછી ઇન્દ્રિયો દ્વારા જ થઈ, તો પછી એને જીતેન્દ્રિય કેમ કહેવાય? પછી બહુ રીતે કરીને મુક્તાનંદ સ્વામી ઉત્તર કર્યો પણ સમાધાન થયું નહીં. મુક્તાનંદ સ્વામી બહુ બહુ રીતે મહેનત કરી પણ મહારાજ એવી એવી આશંકા ઊભી કરી એટલે એમાં કાંઈ મુક્તાનંદ સ્વામીને પણ ઉપજ્યું નહીં. પછીજી મહારાજે કહ્યું છે, પછી બધાએ ભેળા થઈને કીધું છે મહારાજ ખોટો ટાઈમ જાય છે અને મુક્તાનંદ સ્વામી ઉત્તર ન થયો માટે હવે બીજાને પૂછવાની પણ તસ્દી લોમાં કારણ કે મુક્તાનંદ સ્વામી ઉત્તર ન કરી શક્યા તો હવે કોઈથી થાહે અને માટે કૃપા કરીને તમે જ ઉત્તર કરો. અને પછી મહારાજ ઉત્તર કરવા તૈયાર થયા. પછીજી મહારાજે કહ્યું છે એનો ઉત્તર તો એ છે, જે શબ્દાદિક જે પંચ વિષય છે તેમાં જે દોષ રહ્યા છે તેને જાણે અને ભગવાનની જે મૂર્તિ છે તેમાં જે કલ્યાણકારી ગુણ છે તેને પણ જાણે અને માયિક જે પંચ છે તેને ભોગવે કરીને જીવને નરકના કુંડની પ્રાપ્તિ થાય છે ને મહાદુઃખ ભોગવવા પડે છે તેને પણ જાણે અને એમ જાણે ત્યારે એને પંચ વિષયનો અતિશય અભાવ આવે છે ને એને વિશે વૈર બુદ્ધિ થાય છે. પછી જે સાથે જેને વૈર થયું તેને તેને વિશે કોઈ રીતે પ્રીતિ થાય જ નહીં એમ સમજીને જ્યારે પંચ વિષયનો મનમાંથી જેને અતિશય અભાવ થઈ જાય તે જીતેન્દ્રિય પુરુષ કહેવાય. પછી ભગવાનની શ્રવણ કીર્તનાદિક ભક્તિ કરીને પોતાનું જીવતવ્ય પૂરું કરે પણ વિમુખ જીવને પેઠે પંચ વિષયમાં આસક્ત થાય નહીં એવો હોય તે જીતેન્દ્રિય કહેવાય. મહારાજ બહુ સરસ ઉત્તર કર્યો. મહારાજ કે જીતેન્દ્રિય આને કહેવાય, એને સમાધિ થતી હોય તોય ભલે અને સમાધિ ન થતી હોય તોય ભલે. મહારાજ કહે કે જ્ઞાનના અવલંબને કરી જે પદાર્થ જેવું છે તેવું સમજી લીધું જેણે અને ખબર પડી કે સાર વસ્તુ તો એક ભગવાન છે, ભગવાન સિવાયનું બાકીનું બધું અસાર છે, ભગવાન એક જ સુખરૂપ છે, ભગવાન સિવાયનું બાકીનું બધું દુઃખરૂપ છે, આવી જેણે લિંગઠ ગાંઠ વાળી લીધી. અને લિંગઠ ગાંઠ એવી મજબૂતવાળી કે જેને કારણે જરા કે પણ મન વિષય બાજુ એટલે તરત એને વિચાર ઉપજે છે કે આ વિષયને તું જો પ્રાપ્ત કરીશ તો આ દેહ પડી જવાનો છે, વિષય નાશ પામી જવાના છે, પણ એના દ્વારા થયેલી જે કર્મ ફળશ્રુતિ એને તારે ભોગવવી પડશે ને જમપુરી મળશે ને તો માર ખાતા ખાતા પાર નહીં આવે, ભૂકા નીકળી જાહે. આવો અંદરથી તુરંત એને અવાજ કોઈક કરે છે જેથી કરીને એની આશક્તિ રૂપી વૃત્તિ કદી વિષયમાં જાતી નથી. અને મોક્ષ કોણ બગાડે છે? આશક્તિ બગાડે. કોણ બગાડે છે? પદાર્થ મોક્ષ નથી બગાડતો, યાદ રાખજો. અને પદાર્થ જ જો ખાલી મોક્ષ બગાડતો હતો ને તો રૂપિયાવાળો તો એક અક્ષર ધામમાં ન જાત. કહો, પણ પદાર્થ કરતા પદાર્થમાં રહેલી આશક્તિ જીવનો મોક્ષ બગાડી નાખે છે. બીજા નંબરમાં પદાર્થ જ જો મોક્ષ બગાડતો હોત તો ગરીબ અને કંગાલ માણસો બધા અક્ષરધામમાં બેસી ગયા હોત. પદાર્થ મોક્ષ નથી બગાડતું પણ પદાર્થમાં રહેલી આશક્તિ મોક્ષ બગાડે છે. પણ સાથે સાથે એક વાત સમજવી જરૂરી છે કે આશક્તિ જીવને ક્યાં ઉપજે છે? તો શ્રેષ્ઠ પદાર્થ જે હોય એમાં આશક્તિને ઉપાર્જનની પૂર્ણ શક્યતાઓ છે. તમારા ગ્રસ્થમાં કોક કોક કહે ને, અમે સાંભળતા એટલે ફરિયાદો હોય એમ કે ભાઈઓ જુદા હું કામ થયા? તો કે ઘરમાં પેંડા બનાવ્યા હતા તે ભાઈના ઘરના એના છોકરા હાટું એ પટારા મૂકી દીધા પેંડા કે, અને એમ જ ઝઘડો થયો. કોઈ દી ખીચડી હંગરીને પટારા ન મૂકી દેવાનું મન થાય થાય ને? બે ખાવાની વસ્તુ છે ને, ખીચડીથી પેટ ભરાય છે ને પેંડાથી પેટ ભરાય છે, બે થી પેટ ભરાય છે. પણ પેંડા કેમ હંગરીને મૂકી દીધા, ખીચડી કેમ ન મૂકી? તો પેંડા શ્રેષ્ઠ છે એટલે એમાં આશક્તિ થઈ. શ્રેષ્ઠ પદાર્થ આશક્તિ કરવાના સહજ સ્વભાવ વાળો છે. શ્રેષ્ઠ પદાર્થ આશક્તિ કરવાના સહજ સ્વભાવ વાળું છે. તમે જો આમ સામાન્ય બધું તમે જોવો ને તો ખબર પડે. તમે ક્યારેક આમ ટીપટોપ કપડાં બપડા બધું વ્યવસ્થિત કરીને આમ આમ ક્યાંક જતા હોવ, જે શહેરમાં રહેતા હોય, જે ગામમાં તમે રહેતા હોય, આમ ઘેરથી બહાર નીકળ્યા હોવ અને તમારા સગા સંબંધી કોઈને દૂરથી આવતા ભાળે જાય ને તરત સાઈડ ક્રોસ કરીને પાસે જાઓ, હવે જય સ્વામિનારાયણ કેમ છો, ક્યારે આવ્યા, આમ તેમ બધું પૂછી લો. ઈના ઈજ તમે ને ઈના ઈજ ઈ ભગત, પણ તમે આમ ફાટેલ તૂટેલ કપડાં પહેર્યા અને બે ચાર થીગડા માર્યા મેલા ડાઘ જેવા કપડાં પહેર્યા હોય, અને ઓલા ભગત જે લાઈનમાં તમે હાલી જાઓ એ જ લાઈનમાં સામે હાલ્યા હોતો તમે ક્રોસ તો કરી જાઓ, સમજાણું? ઓલા તમે હામી લાઈનમાં હાલ્યા હતા તો ક્રોસ કરીને મળવા ગયા, અને એના એ તમે છો, એના એ જ ભગત છે, પરંતુ તમારી પોઝિશન આવી છે, બધું સિમ્પલ સિમ્પલ છે, તોય તમે ક્રોસ કરી જાઓ, પણ ક્રોસ કરીને હામી લાઈનમાં વયા જાઓ ઓલો ભગત ભાળે નહીં, એમ સમજાય છે? શ્રેષ્ઠ પદાર્થમાં સહજ આશક્તિ છુપાયેલી છે, શ્રેષ્ઠ પદાર્થમાં. એટલે શ્રેષ્ઠ પદાર્થના ત્યાગની વાતો બહુ જગ્યાએ લખેલી છે, પણ વાત એટલી જ છે, શ્રેષ્ઠ પદાર્થમાં પણ જેનું મન ન જાય તો મોક્ષ નથી બગાડતું. સામાન્ય પદાર્થમાં પણ જો મન જાય તો મોક્ષ બગાડી નાખે, પણ સામાન્યમાં મન જવાની શક્યતા ઓછી છે, શ્રેષ્ઠમાં મન જવાની શક્યતા વધારે છે. માટે શ્રેષ્ઠનો વધારે નિષેધ કરવામાં આવ્યો છે અને કનિષ્ઠ પદાર્થનો ઓછો નિષેધ કરવામાં આવ્યો છે. પણ વાત તો એટલી છે, સારા કે નબળા જે વિષયમાં મન જાય એ આશક્તિ જીવનો મોક્ષ બગાડી નાખે છે. પણ આપણે એટલું જો પ્રતિપાદન કરીએ કે આશક્તિ જ મોક્ષ બગાડે, પદાર્થમાં વાંધો નથી, એટલું કરીને જો આગળ વયા જાય ને તો પછી બધા જલસા જ કરે, અને પછી કે મને કાં આશક્તિ નથી, કઈ મને કાં આશક્તિ નથી, એ વાત ખોટી સાબિત થાય. મહારાજ અહીંયા બહુ સરસ વાત કે, મહારાજ કે અમે તો એને જીતેન્દ્રિય કહીએ છીએ, કે આ બધું જ્ઞાન થયા પછી, આ બધું જ્ઞાન થયા પછી, એ બધા સંજોગની મધ્ય રહ્યા પછી પણ આશક્તિથી જે રહિત બન્યો છે પછી જીતેન્દ્રિય છે. સ્વામી વાત તમને લખ્યું, સ્વામી કે ગામમાં ગયા, હરિભગતનો ખૂબ આગ્રહ હતો એટલે પછી એને હાકર આપી, હાકર લઈને મોઢા મૂકી. સ્વામી કે અમને તો રાખ જેવી લાગી. કેવી? અમને તો રાખ જેવી લાગી, એમાં કાંઈ માલ મનાણો નહીં. એનો મતલબ હાકર કાંઈ રાખ નહીં લાગી હોય, ગળી જ લાગી હોય, પણ એમાં જરાય મન અંદરથી રાજી થયું નહીં, જરાય એના આનંદની અનુભૂતિ થઈ નહીં, એટલે જીતેન્દ્રિય. સમજાય છે? વિષયની પ્રાપ્તિમાં જેને આનંદ નથી, વિષયના વિયોગમાં જેને દુઃખ નથી, બસ એ જીતેન્દ્રિય પુરુષ છે, એવો મહારાજ ઉત્તર કર્યો. કહો મહારાજ કે એની પ્રત્યેક પ્રક્રિયા ભગવાન રાજી કરવા માટે હોય, એ ઇન્દ્રિયો અંતઃકરણને દબાવી દે, પણ ઇન્દ્રિયો અંતઃકરણ જેને ન દબાવી શકે એ જીતેન્દ્રિય પુરુષ. એટલે મહારાજ અજોડ ઉત્તર કર્યો, મહારાજ કે પછી એને સમાધિ થતી હોય તોય ભલે, ન થતી હોય તોય ભલે, પણ ઇન્દ્રિયો અંતઃકરણ જેને ન દબાવી શકે, વિષયની પ્રાપ્તિમાં જેને હરખના ઉભરા ન ચડે, વિષયના વિયોગમાં જે લંઘાઈ ન જાય, એને તરફની એમ અટકળ માંડવી કે આ જીતેન્દ્રિય પુરુષ છે, આ જીતેન્દ્રિય પુરુષ છે. કાલ કોઠાર સ્વામી સરસ વાત કરી, મંદિરના બે વિભાગ છે, એક મંદિર ને બીજો સભા મંડપ, અને બીજું હું કીધું તું ઉતારા અને ઓફિસ, હજી ત્રીજું બાકી છે, એક હું રસોડું, આ બે ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે. જો રસોડાવાળા વિભાગમાં અને ઉતારાવાળા વિભાગમાં હરક્ષકને ન પમાય, કારણ હરક્ષકને આ જ પામવાનો છે, તો જીતેન્દ્રિય પણ સમજવું, સમજાય? એમાં મન મોજ ન માણે તો જીતેન્દ્રિય પણ સમજવું. માનો કે તમે જમવા ગયા અને બીજા જમીન નીકળ્યા અને તેમ પૂછેલા શું છે આજ, તો ખાટા જલેબી, તો મજા આવી જાય. અને તમે બેઠા ને હાટા જલેબી ન આવ્યા, બરાબર ટાકણે ખલાસ થઈ ગયા, તો જમીન નીકળે પણ લંઘાઈ ગયેલા રીંગણા જેમ બહાર નીકળે, તો સમજવું જીતેન્દ્રિય પણ નથી. અને માનો કે ન મળ્યું તો ઉલટાનો મોજમાં બહાર નીકળે, સારું થયું અને અંદર નાખત ઉપાધિ ને. ભક્તો, જીતેન્દ્ર પુરુષની વાત એક નાની વાત કહું, અમે જેતપુર હતા ને ત્યાંની સત્ય ઘટના તમને કહું. એક ભગત હતા, હવે જેતપુરથી આપણે આપણી પદ્ધતિ એવી જ છે, જેતપુરમાં એ જ પદ્ધતિ હતી, ઠાકોરજીને રોજ બે મિષ્ટાન બને, બે મિષ્ટાન બને, એ બે બે મિષ્ટાન રોજ હરિભગતમાં પીરસાય, રસોઈ હોય તોય ભલે અને ન હોય તોય ભલે, રસોઈ હોય ને એ જ પીરસાય, રસોઈ ન હોય એને એ જ પીરસાય, હરિભગત હોય એને એ જ પીરસાય, હરિભગત ન હોય એને પણ એ જ પીરસાય. જોકે મહારાજની કૃપાથી પરંપરા મેં સરદારમાં હારે જ લેતા આવ્યા છે, સરદારમાં પણ રોજ મિષ્ટાન ફરસાણ દાળ ભાત શાક રોટલી હોય, રસોઈ હોય એને ઈજ પીર થાય, રસોઈ ન હોય એને પણ ઈજ પીર થાય, બે ભાગની. એટલે કાયમ એ અમારી તેની પદ્ધતિ હતી. પણ એક સાધુને, અને ભંડારમાં તો કોઈ દી મિષ્ટાન જાય જ નહીં, એ ભંડારની બહાર એક બાકડા જેવું હતું, સીધો થાળ મિષ્ટાનનો થાળ ત્યાં મૂકા જાય, ત્યાંથી સીધો હરિભગતમાં પીરસાઈ જાય. સંતોની પંગત બાજુ કોઈ દી ડોક્યું જ ન કરાય. અમે એક સાધુ થોડાક રાગવાળા, હવે કોઈ ન લે એટલે પછી એને ન લેવાય. પછી એને ટ્રાય કરી, એના મનમાં થયું પાર્ષદથી શરૂ કરી, પાર્ષદ થોડું થોડું જો લેવા માંડે ને તો જરાક આપણે મોકો મળે. અને એમાં પાર્ષદ એના મતના પાછા એ કરતા, એ પાછી સ્વામીને કહેતા, જો કે અત્યારે બે માંથી એકી ત્યાગ આશ્રમ નથી, આ તો ઘણા વર્ષ પહેલાની વાત છે. પછી પાર્ષદને કહી રાખે એટલે પેલા સ્વામી એક દાડો એલો થાળ લઈ અને પાર્ષદનો ચોક્કો લગ હતો, પાર્ષદના ચોક્કા પીરસવા ગયા. અને પાર્ષદ ઓલો જ રાગવાળાને પીરસ્યું ને પછી વૈરાગી પડખે જ બેઠા, ત્રણ ચાર પાર્ષદ હતા, વૈરાગી પડખી બેઠા તેને પરાણે લાડવા પીરસવા ગયા. એટલે કે નહીં માર લાડવા નથી લેવા, તો ના લે કે નથી માર નથી લેવા, એટલે પરાણે બે લાડવા નાખી દીધા પથ્થરમાં. અને પછી સ્વામી જતા રહ્યા, સ્વામી જતા રહ્યા એટલે પેલા પાર્ષદે પથ્થરમાંથી બે લાડવા લઈને પડખી ગટર હતી ગટરમાં મૂકી દીધા. અને ઓલા સાધુ ફરીવાર આવ્યા એટલે ઓલા પાર્ષદે ફરિયાદ કરી, સ્વામી તમે લાડવા પીરસ્યા ને, એને બે પેલા લાડવા લઈને ગટરમાં મૂકી દીધા. કે ઓલા સ્વામીને થોડુંક વધ્યા, એ કે ભલામણા લાડવા ગટરમાં હું કામ નાખી દીધા કે? ત્યારે પાર્ષદે શું જવાબ આપ્યો ખબર છે? એ કે ઈ ગટર છે ને, આ ગટર જ છે ને, કે આ ગટરમાં નાખવાને કરતા ઈ ગટરમાં નાખ્યા, કે આ ગટરમાં નાખ્યા પછી હેરાન કરે એના કરતા ઈ ગટરમાં બિચારા જીવડા ખા કે હું ખોટું કર્યું. આ નામ જીતેન્દ્ર પુરુષ. શ્રેષ્ઠ પદાર્થને જો ને આશક્તિ જ ન બંધાય નામ જીતેન્દ્રિય પુરુષ. બાકી એ મોઢેથી જ ખાતો હોય, એ કાનથી સાંભળતો, આંખથી જ જોતો હોય, પરંતુ તેમ છતાં એ જીતેન્દ્રિય છે, કારણ કે કોઈ જગ્યાએ બંધાયેલો નથી. એવો ઉત્તર અદ્ભુત મહારાજે અહીંયા જોરદાર રીતે કર્યો. મહારાજ કે જ્ઞાનને અવલંબન કરી અને પછી આવી જેની સમજણ દ્રઢ થઈ ગઈ છે, પછી મન ક્યાંય વિષયમાં લેવાતું નથી, અને તેમ છતાંય દેહની ક્રિયા તો જેમ કરવી પડે એમ કરવી પડતી હોય, ખાવું પીવું બેસવું ઉઠવું સાંભળવું જોવું, પણ બધું ઇન્દ્રિયોમાં રાગ રહિત ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને ક્રિયા થતી હોય, અને પછી પોતે જીવન જીવે તોય પણ પરમાત્માને રાજી કરવા માટે કથા વાર્તા કીર્તન વગેરે વગેરે કરી કરી ધ્યાન ભજન કરીને જીવિતવ્ય પૂરું કરે, મહારાજ કે અને જીતેન્દ્ર પુરુષ જાણવો. આપણે બધાને જીતેન્દ્રિય થઈ જવાનું છે ને, હે ઓછી આંગળી કરો જીતેન્દ્ર થવું, એને એટલે આને જ થવું છે, બીજાને ધામમાં નથી જવું, તેમ એમ માનો છો વગર જીતેન્દ્રિય અક્ષરધામમાં ઘરી જાઉં, હે જવાશે? અક્ષરધામમાં ન જવો એટલે ઓછી આંગળી કરો તો જોઈ લે, જાઉસ બધાને સમજાણું, કોઈને અહીં રહેવું તે કે નથી, પણ કઈ કરવું નથી, બસ આટલો પ્રોબ્લેમ છે. વગર કરીએ પગી જવું છે આમ. ભલા માણસો વગર મહેનતે અહીંથી વિઝા લઈને અમેરિકા ઇંગ્લેન્ડ નથી જવાતું, તો આ તો અક્ષરધામની વિઝા કપાવવાની છે. વગર મહેનતે ને કાગળિયા અધૂરા છે, કેમનો મેળ પડશે? અને આવી શિબિરની અંદર આવી છાવણીમાં આવીને આપણને જીતેન્દ્ર થવાનો સંકલ્પ ન થાય તો ઘેરે થાય? હે સંકલ્પ તો થવો જોઈએ ને, જીતેન્દ્ર પણ પછી ભલે આવે પણ સંકલ્પ તો થવો જોઈએ ને કે મારે ખરેખર એવા જીતેન્દ્ર પુરુષ થવું છે. ભક્તો ગ્રહસ્થમાં ક્યારેક ક્યારેક મહાન ભક્તો થયા છે, તે આપણે વાત જ્યારે સાંભળીએ ને ત્યારે આપણા મનમાં એમ થાય લોકો તો ગજબ કરી નાખીએ. પેલા ડાયા ભગતનો પ્રસંગ છે તમને ખબર, વણથલી ગામના જૂનાગઢ ભજન કરવા માટે આવેલા, અને એમાં પેલા સાધુ, એક સાધુ એને પૂછ્યું કે ભગત ગોદડા મંદિરમાં કરાવવા છે તો કેટલા લાંબા કરાવવા, કેટલા હાથના જોઈએ? ડાયા ભગત કે મને ખબર નથી કેટલા લાંબા જોઈએ. તો કે ભલા માણસ તમને ગોદડાને ખબર નથી કે ગોદડું કેટલું લાંબુ જોઈએ એટલી તમને ખબર નથી, તમે કહો તો ખબર પડે કેટલા કરાવવા લાંબા એમ. તો પણ મને નથી ખબર. તો તમને કેમ ખબર નથી? તો કે મેં મારી જિંદગીમાં કોઈ દી ગોદડું ઓઢ્યું જ નથી, તો મને ક્યાંથી ખબર હોય કે કેવડું લાંબુ ગોદડું જોઈએ એમ. અને ઈ ઓલા સાધુને તો આમ આમ ચિત્તભ્રમ જેવું થઈ ગયું કે આ હું વાત કરે, ગ્રહસ્થ એમ કે મેં ગોદડું ઓઢ્યું નથી, એટલે એનો મતલબ ને ધૂસવડતા તેમ. પણ ટાઢ તડકાને એટલું સહન કરે એમ, મેં ગોદડું ઓઢ્યું જ નથી. ઓલા સાધુને તો ચિત્તભ્રમ થઈ ગયું, એને બીજા સાધુને વાત કરી. એ કહે કે ડાયા ભગત એમ કહેતા મેં ગોદડું ઓઢ્યું જ નથી, તે વાત સાચી છે કે ગોદડું ઓઢ્યું જ નહીં હોય? એ બે સાધુ વાત કરતા હતા, ત્રીજા સાંભળી ગયા. એ કે વાત સાચી છે ઓકે એની, તો તમને કેમ ખાતરી? એ કે સાંભળો, એ ધર્મશાળામાં બેઠા બેઠા અહીં ભજન કરતા હોય છે ને, અને અહીંયા હોવાનું આપણે ગોઠવ્યું છે ને, પણ હું રાતમાં બે ત્રણ ફેરી લઘુ કરો ઊભો થાઉં છું, પણ એને મેં કોઈ દી હુતેલા ભાડા જ નથી કે. એ બેઠા બેઠા આખી રાત ભજન કરતા હોય છે, એ લાંબા જ નથી થતા, કોદરું ઓઢે છે ના કહો જે. હરિભગત કલ્પના તો, ગ્રહસ્થ હરિભગત લાંબો ન થાય, આખી રાત બેઠા બેઠા ભજન કરે. એટલે એવું નથી માની લેવાનું તમારે જોડે, અમે તો ગ્રહસ્થ છીએ ને એટલે અમારે એમ જ હોય એમ, કે ગ્રહસ્થ આશ્રમ આમ ન થાય એમ. ભક્તો કયો આશ્રમ છે એના કરતા કેટલી તાલાવેલી છે, બસ એ જ નિશાન સુધી જીવાત્માને પહોંચાડી શકે એમ. એટલે નક્કી કરવું, જીતેન્દ્રિય થવું છે એમ, જીતેન્દ્રિય થવું છે. અત્યારે હોય હારા હારા ભક્તો ઘણા એવા છે, બોલો હરિભગત ગ્રહસ્થ આશ્રમમાં સુખ સાહેબી સહિત હોય, ઘેરે કાજુ બદામ પિસ્તાના મોટા મોટા ડબ્બાઓ ભર્યા હોય, મિષ્ટાના ડબ્બાઓ ભર્યા હોય, તેમ છતાં નિયમ એવું રાખે એક વર્ષ સુધી ન તો કાજુ બદામનો કટકો મોઢામાં મૂકવો, ન કોઈ પ્રકારનું મિષ્ટાન મૂકવું, ન કોઈ પ્રકારનું ફરસાણ મૂકવું મોઢામાં, બોલો. અને વર વરદી બબે વર એક ભગત તો મને કહે છે, અમે 7 વર્ષથી નિયમ લીધું છે, દૂધ ને રોટલી બે જ ખાવું, બીજું કાંઈ ખાવું જ નહીં કે. બોલો કરોડોપતિ માણા, દૂધ ને રોટલી બે જ ખાવું, બીજું કશું ખાવું જ નહીં કે. એટલે જીતેન્દ્રિય પુરુષ તો ભક્તો બે આશ્રમમાં હોય, બેમાં જીતેન્દ્રિય હોય ને બેમાં રાગી હોતેનું હોય, વૈરાગી બેમાં હોય ને બેમાં રાગી હોતેનું હોય. પણ એ વિભાગમાં રાગનું પ્રમાણ થોડુંક વધારે હોય, સહજ છે ને. બાકી જીતેન્દ્રિય પુરુષની જે મોજ છે, વૈરાગની જે મોજ છે, એ મોજ મહાનેરી છે. અબજો જન્મથી વિષય ભોગની અંદર તો ડૂબ્યા, વિષયનો ત્યાગ તો કરો ત્યારે ખબર પડે એની શું મોજ છે. એની એક મજા છે, વિષયના ત્યાગની એક મજા છે. વિષય ભોગ કરતા વિષય ત્યાગની મજા અનંત ગણી છે. વિષય ભોગની અંદર પ્રસક્ત બનેલાને તો અનેક દબાવી શકશે, પણ વિષયનો ત્યાગ કરનારને દુનિયામાં કોઈ દબાવી નહીં શકે. એની પાસે સંપત્તિ હોય તોય ભલે, અને ન હોય તોય ભલે, એ આખી જિંદગી બાપ બનીને જીવી શકશે. બોલો, વિષયનો ત્યાગી પુરુષ. માટે મહારાજ બહુ સરસ વાત કરે, મહારાજ કે જીતેન્દ્ર પુરુષ આનું નામ છે, કોઈમાં લેવાય નહીં. અને એવું થાશું, એવું જે થવાશે તે દાડે પરમ સુખિયા થવાશે. તમને કથા ગમે છે ને? નતર એમ થાય આવી શું બધી કરવાની ભલા માણસો, એ બધું તો સાધુ ન સંભાળવાનું. સ્વામી વાતો મને લખ્યું ને, સ્વામી કે ત્યાગની કાંઈક વાત આવે ને તો કે તો સ્વામીને કરવાનું, અને કઈ જલસો કરે ન હતા ને કે તો આપણે કે. આપણે તો ગ્રહસ્થ છીએ ને, ગ્રહસ્થને તો એવું જ હોય ને, થોડું ઘણું આપણે લેટગો હાલે, સ્વામીને કઈ ફેરફાર ન કરે, આપણે ફેરફાર હાલે. સ્વામીને રૂપિયા ન અડાય, વાત એની સાચી છે ને, સ્વામીને રૂપિયા ન અડાય. બાકી આપણે રૂપિયામાં આશક્તિ રાખી કઈ વાંધો નહીં, સ્વામી અડે તો બાદ આપણે આશક્તિ રાખી કઈ વાંધો નહીં. પણ જીવની અંદર એમ ઠેરાવો હોવો જોઈએ, સ્વામી રૂપિયા અડે એને જેવો બાધ છે, એવો જ મને રૂપિયામાં આશક્તિ થાય તો એવો જ બાધ ઊભો થાય. એનો મોક્ષ જેમ રૂપિયાના અડવા માત્રથી બગડ, એને અડવા માત્રથી બગાડ નાખ્યો. એને આશક્તિ બેઆશક્તિની વાત તો પછી રહી, બીજે ખૂણે એ તો અડે ને રાખે એટલે બગડ્યો. કારણ કે એમ કે હું તો અડ્યું, મેં રાખી, મને કાંઈ આશક્તિ નથી, તો અડ્યો જ હું કામ, તો રાખ્યું જ હું કામ. તારે ક્યાં દીકરો પરણાવો તો બાપડા, હે એનો ક્યાં તારે ચાંદલો કરવા જાવ તો. એ અડ્યો ને રાખ્યો એ જ એની આશક્તિની નિશાની છે. પણ ગ્રહસ્થ નહીં, પણ જો આશક્તિ હોય તો મોક્ષ તો બગાડે જ, માટે નિષ્પૃહી થવું. અદભુત મારે જીતેન્દ્રની વાત કરી. પછી શ્રીજી મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો, જે એક ત્યાગી સંત છે તે તો કેવળ નિવૃત્તિ માર્ગવાળા છે, અને તે એમ જાણે છે જે અમે આત્મા છીએ. એક ત્યાગી એવો છે નિવૃત્તિ ધર્મવાળા છે, નિવૃત્તિ ધર્મ એટલે સંસાર છોડેલો નિવૃત્તિ ધર્મવાળો છે, અને મનમાં એમ માને છે કે મેં તો આત્મા છીએ. પણ દેહને પોતાનું રૂપ માનતા નથી અને તેના દેહની રીત તો જડને ઉન્મત્તના જેવી છે અને તે પુરુષને જાતિ વર્ણ આશ્રમ તેનું અભિમાન હોય નહીં ને ખાવું પીવું ઉઠવું બેસવું તે સર્વ કેલાના જેવું હોય એની બધી ક્રિયા ઉન્મત્તના જેવી ઉન્મત્ત એટલે ગાંડાના જેવી હોય એમ અને જાતિ વર્ણ આશ્રમ તેનું અભિમાન હોય નહીં ખાવું પીવું ઉઠવું બેસવું સર્વે ગાંડાના જેવું હોય ઘેલાના જેવું હોય પણ લોકમાં વળતો આવે તેવું ન હોય ને એવા જે ત્યાગી હોય તેને કોઈનો સંગ પણ રહે અને પછી કોણ એને રહી શકે ભાઈ એનો એને કોઈનો સંગ ન રહે કારણ કે એ પ્રમાણે વર્તી કોણ હગે ધારી રહે એ રીતે વર્તવું કઠણ પડે એટલે એને કોઈનો સંગ રહે નહીં જેમ વનનું મૃગલું હોય તેની પેઠે ઉન્મત્ત થકો એકલો ફરતો રહે ને એને કોઈ રીતનું બંધન પણ થાય ઉન્મત્તની જેમ વનના મૃગલા જેમ એકલો ફરતો રહે એને કોઈ જગ્યાનું બંધન ન થાય કારણ કે એની પાસે કોઈક જાય તો બંધન થાય ને વર્ત છે એવી રીતે કે એની પાસે કોઈ જઈએ જ ન હગે કારણ કે જાય ક્યાંથી જાય તો એ પ્રમાણે વર્તવું પડે એટલે કોઈ નજીક જ ન જાય એમ એટલે નજીક કોઈ જાતું નથી એટલે બંધન નથી વ્યક્તિ કોઈ જાતી નથી અને પદાર્થને નજીક રાખતો નથી એટલે એને કોઈ રીતે બંધન થાય ને એવી સ્થિતિ છે અને બીજા ત્યાગી સંત છે તે તો નિવૃત્તિ માર્ગવાળા છે તો પણ પ્રવૃત્તિ માર્ગમાં વર્તે છે અને જે પ્રવૃત્તિને યોગ્ય કરીને કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા ઇત્યાદિક દોષ હૃદયને વિશે પ્રવર્તે તેવી ક્રિયાને વિશે પ્રવર્તે છે ત્યારે કોઈક જાતનો અંતરમાં વિકાર પણ થઈ આવે છે માટે એ ત્યાગીને એ પ્રવૃત્તિ માર્ગમાં રહેવું ઘટે કે ન ઘટે જોરદાર પ્રશ્ન કર્યો એક તો સંપૂર્ણ નિર્દોષ એને ક્યાંય બંધને નથી અલમસ્ત જીવી શકે છે અને બીજો જે છે એ પ્રવૃત્તિ માર્ગમાં ભળ્યો છે અને પ્રવૃત્તિ માર્ગ તો પ્રવૃત્તિ જ છે પ્રવૃત્તિને અવલંબને કરી વૃત્તિ થોડી અનુલોમ થાય છે જેથી કરીને કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ આદિકનો સંકલ્પ વિકલ્પ એનાથી થઈ જાય છે તો એને પ્રવૃત્તિ માર્ગમાં રહેવું ઘટે કે ન ઘટે આવો પ્રશ્ન છે કેવી રીતની ઘટના ઘટે તો દાખલા તરીકે માનો કે મોટા મંદિરનો અથવા તો કોઈ પણ મોટો વ્યવહાર કરે છે એમાં વ્યવહારમાં લાખો કરોડો રૂપિયા એનો બધું ટર્નઓવર થાય છે અને સમજણમાં કચાશ છે એમાં કેવું ખબર છે શ્રેષ્ઠ છે ને એનો તો પ્રવૃત્તિમાં રહે કે નિવૃત્તિમાં રહે ગમે ત્યારે તો એને સંકલ્પ ઉઠે પોઝિશન નથી પણ એટલું હાઈ લેવલ નથી ને પછી પાછું પ્રવૃત્તિમાં મળ્યો જેથી કરીને લાખો અને કરોડો રૂપિયાનું ટર્નઓવર છે એ પોઝિશનની અંદર ક્યારેક મન સંકલ્પ કરે કે થોડાક રાખને ક્યારે ખાજો માંદો થાય ત્યારે કામ લાગશે એવો સંકલ્પ ઉઠે પછી ટાળી નાખે છે ના ના માર રાખ હું તો સાધુ છું ભલામણા સંકલ્પ ઉઠે જેમ કીધું ને એવો કંઈક સંકલ્પ ઉઠી જાય અને પ્રવૃત્તિમાં ભળ્યો છે કે જેથી કરીને માનો ઠાકોરજીને આરતી ઉતારતો હોય બીજા બીજા સમયે ઉત્સવમાં તેમાં વર્તતો હોય ક્યારેક એને એવો પ્રસંગ બને કોઈક કામ સંબંધી ઘાટ ઉઠી જાય છે તુરંત ટાળી નાખે છે કારણ કે એવો પ્રસંગ બને છે પૂજામાં આમાં તેમાં જેથી કરીને મહારાજની આજ્ઞા અષ્ટ પ્રકારે નારીનો ત્યાગ રાખો પરંતુ એવો પ્રસંગ બની જાય ક્યારેક જોવાય જવાય અને એમાં રજોગુણ ક્યારેક વર્ત્યો ને ક્યારેક ઘાટ ઉઠી ગયો જરા તરા પણ તરત ટાળી નાખ્યો એની પોઝિશન છે પછી બધી માનો મોટી મોટી સેવા ઠાકોર અણકોટ કરો ને આ કરો ને તે કરો ને બધી સેવામાં લાગી ગયો છે જેથી કરીને કોઈ બહુ આઈટમ હારી બની હોય તો મનમાં સંકલ્પ થાય કે આને જરા ખાઈ લઉં પણ વળતો વિચાર થાય નિસ્વાદી વર્તમાન લોપાઈ જાય ન ખવાય ટાળી નાખે છે નિસ નહી વર્તમાન ખબરદાર થકો પાળે છે પરંતુ પ્રસંગ જ એવો એને છે કે એની જીવનની અંદર પ્રવૃત્તિ જેટલી બધી છે એ પ્રવૃત્તિને અવલંબન કે દેહના સંબંધનો કોન્ટેક પણ એ પોતે રાખતો નથી પણ પ્રસંગ બને છે ઓલો થો વનના મુગલાન જેમ ક્યાંય મલ મસ્ત થકો પડ્યો એટલે ત્યાં જાય કોણ મળવા ઓલા દેહના સંબંધીનો પ્રસંગ બને જેથી કરીને ક્યારેક જોવામાં આવે છે ક્યારેક એની વાત સાંભળવામાં આવે છે એમાં ક્યારેક એની વાત સાંભળતા સાંભળતા કોઈના દ્વારાય પણ એના સુખ દુઃખની વાત સંભળાઈ ગઈ દાખલા તરીકે સંસાર છોડીને સાધુ થઈ ગયો અને સાધુ થયા પછી જેથી સંસાર છોડ્યો ત્યારે બધું વ્યવસ્થિત હાલતું હતું પણ સંસાર છોડ્યા પછી પોઝિશન એવી નિર્માણ થઈ એના માત પિતા હોય અથવા તો ભાઈ હોય કાકા બધા મોટો કંઈક ધંધો બિઝનેસ કરતા એમાં જબરી ખોટ ગઈ અને જબરી નુકસાની ગઈ છે અને એવા સમાચાર વાયા વાયા પણ આની પાસે ક્યારેક આવી જાય ત્યારે વ્યવહારમાં પીડ્યો છે એને સંકલ્પ થઈ જાય બાળક દુઃખી થઈ ગયા પણ ટાળી નાખે મારે હું તો એને જુદો છું એક ઘન બે કટકા ભલે ટાળી નાખે પણ સંકલ્પ થઈ જાય માનો કે પછી બહુ જ સુખી થયા, કરોડોપતિ ને અબજોપતિ થઈ ગયા, અને આ પોતે વ્યવહારની પ્રવૃત્તિમાં જોડાયેલો છે. એમાં ક્યારેક બોલાચાલી થઈ ને ક્યારેક આગુ પાછું થયું ને ક્યારેક કોઈક વેઢ્યું દેખ્યું, ક્યારેક એનું ધારું થવા દીધું ન થવા દીધું, ત્યારે સંકલ્પે ઉઠી જાય અહીંયા હડસેલા ખાવા કરતો એટલે અબજોપતિ છે, પણ તરત પાછો ટાળી નાખે. ગમે તો બધું માયાનું છે ને, હું તો સાધુ છું, ભલે ટાળી નાખે પણ આવો કંઈક સંકલ્પ ઉઠી જાય છે. માનવ પ્રવૃત્તિમાં જબરજસ્ત રીતે જોડાયો છે અને ખૂબ મહેનત કરે છે, ખૂબ મહેનત કરે છે, અને એની સમકક્ષના છે એ બધા કરતા દોઢી બમણી મહેનત કરે છે. અને ક્યારેક કોઈક ઘટના એવી ઘટે એને એને જે એની મહેનત પ્રમાણે એને બોલાવો છે, એને બદલે ઓલા બીજાને બોલાવે છે, એને વધારે માન આપી દે અને એને વધારે જરાક આગળ પુશ કરે છે, ત્યારે સંકલ્પ થઈ જાય. એની પાસે તૂટી મેર્યા તો આપણી કદર તો કરતા ને, એવો સંકલ્પ ઉઠી જાય તરત ટાળી નાખે, મારે માનને શું લેવા દે. પણ આવા સંકલ્પ ઉઠવાની શક્યતાઓ, ઘટના એવી છે, પ્રવૃત્તિ એવી છે જેથી કરીને રહે છે, તો એને શું કરવું હવે? હા, મૃગલાન જંગલના મૃગલા જેવું જીવન કરી નાખવું કે પછી પ્રવૃત્તિ કરવી? આવો પ્રશ્ન છે. લો, ખબર નહીં મારા હું ઉત્તર કરે છે. માટે ત્યાગીને એ પ્રવૃત્તિ માર્ગમાં રહેવું ઘટે કે ન ઘટે, એને પ્રવૃત્તિમાં રહેવું કે ન રહેવું, અને વળી એ પ્રવૃત્તિ માર્ગમાં રહેતા થતા કેવી રીતે નિર્વિકાર રહેવાય, અને જો રહેવું, માનો તમે કહેશો ના રહેવું, આ રહેવું તો પછી જે સંકલ્પ ઉઠે છે, સંકલ્પ ન ઉઠે એવો કયો ઉપાય, એવો પ્રશ્ન. અને તમે કહેશો જે જો પરમેશ્વરની આજ્ઞા કરીને પ્રવૃત્તિ માર્ગમાં રહે તો બંધન ન થાય, તે ઉપર એ આશંકા છે જે પરમેશ્વરની આજ્ઞા કરીને ભાંગ પીએ તો શું ગાંડો ન થાય? કોઈ એમ કે ભગવાનની આજ્ઞા કરીને પ્રવૃત્તિ કરવી, તો મહારાજ કે આશંકા એ થાય કે ભાંગ પીએ તો ગાંડો ન થાય, આજ્ઞા કરીને પ્રવૃત્તિ કરતો હોય પણ આ બધા પ્રસંગ બને તો હું ગાઢ સંકલ્પ ન થઈ જાય, સંકલ્પ વિકલ્પ ન થઈ જાય, એવો મહારાજ પ્રશ્ન કર્યો. જરૂર ગાંડો થાય, ભાંગ પીવે તો જરૂર ગાંડો થાય એમ મહારાજ કે એવી રીતે જો વિટાયેલો છે તો જરૂર ક્યારેક સૂક્ષ્મ સંકલ્પ ઉઠી જવાની શક્યતા તો ઊભી થાય. પણ એનો મતલબ એમ નથી હો પ્રવૃત્તિ કરવી ભલે સંકલ્પ થતા, એવો અર્થ નથી. મહારાજ એવું કંઈક કરાવવા માગે છે કે પ્રવૃત્તિ કરવા છતાંય પણ સંકલ્પ ન ઉઠે, એવું રહેણ કરવા મહારાજ માગે છે. અહીંયા મહારાજ કહે કે માનો આજ્ઞા કરીને પ્રવૃત્તિ કરે તો ભાંગ પીવે તો ગાંડો ન થાય, થાય જ એમ મહારાજ કે આજ્ઞા કરીને પ્રવૃત્તિમાં ભળે તો શું એને એવો સંકલ્પ વિકલ્પ ન થાય? કારણ કે મહારાજ કે થઈ જાય. માટે ત્યાગી કેવી રીતે પ્રવૃત્તિ માર્ગમાં રહે તો બંધન ન થાય, એ કેવી રીતે કરે તો બંધન ન થાય? એટલે એક વાત નીકળી ગઈ. કઈ વાત નીકળી ગઈ? આજ્ઞા કરીને પ્રવૃત્તિ કરે તો બંધન ન થાય, એ વાત કાઢી નાખી. આજ્ઞા કરીને કરે તોય પણ બંધન થવાની શક્યતાઓ છે. પછી નિત્યાનંદ સ્વામીએ શુકમુનિએ એનું સમાધાન કરવા માંડ્યું, પણ યથાર્થ ઉત્તર થયો અને ગમી આડ આવે નહીં. મહારાજનો પ્રશ્ન ગમી આવે તો ઉલાળ નાખે. બોલો, નિત્યાનંદ સ્વામી ને શુકાનંદ સ્વામી જેવા પ્રકારના પંડિતો આવ્યા પણ કાંઈ ઉપજ્યું નહીં. પછી મહારાજ બોલ્યા, જે કેવળ નિવૃત્તિ ધર્મવાળા ત્યાગી છે ને ઉન્મતની પેઠે વર્તે છે તે તો કેવળ આત્મનિષ્ઠાવાળા જાણવા, અને વળી જે નિવૃત્તિ ધર્મવાળા ત્યાગી ભગવાનની ભક્તિ યુક્ત છે તેને તો પરમેશ્વરે કયા એવા, જે પેલી વાત ઉલ્લેખી દીધી કે નિવૃત્તિ માર્ગવાળા છે જે કશું કરતા જ નથી એને ફક્ત આત્મનિષ્ઠાવાળા જાણવા, આત્મનિષ્ઠાવાળા જાણવા, ફક્ત આત્મનિષ્ઠાવાળા જાણવા, એનો મતલબ શું ખબર? ખડકી ઉપાસના તો છે તો ફક્ત આત્મનિષ્ઠાવાળો કેમ કહેવાય એને? પણ મહારાજનો કહેવાનો મતલબ કે એને ભગવાન કે ભગવાનના સંત કે ભગવાનના ભક્તનો મહિમા નથી, ફક્ત આત્મનિષ્ઠા છે. જો એને મહિમા હોત તો એ પ્રવૃત્તિ કર્યા વિના રહી હગત. અને દાખલા તરીકે માનો કે દસમી સાધુ હારી રહી છે, એમાં કોઈક સાધુને પેટમાં દુખવા માંડ્યું, કોઈને માથું જબર દુખવા માંડ્યું, બીજી ત્રીજી તકલીફ થઈ, તો જેના હૃદયમાં મહિમા ઓલો ઉહકારા કરે, તો જેના હૃદયમાં મહિમા પીડ્યો હોય એ સાધુ એટલે ઉહકારા સહન કરી શકે? હે, જેના હૃદયમાં મહિમા પડ્યો સહન કરી શકે? એ ગમે એમ મનને સમજાવે તોય પણ એમ મનમાં થાય આપણે હુતાય રન તમતર, એ ભલે આપણે ભજન કરી રાખો, આપણે માળા કરી રાખો, એ ભલે ઉહકારા કરતો, એમ એનાથી શક્ય બની શકે? એના મનમાં સંકલ્પ થવાનો કે આને જે પ્રોબ્લેમ છે કેમે કરીને ટળે તો હું શું એને મદદ કરું. માથું દુખે છે, માથું દાબી દઉં. પેટમાં દુખે છે, લાવો એને શરબત પાવ. પેટમાં દુખે છે, ફાંકી લઈ આપું. એને સંકલ્પ થવાનો અને પ્રવૃત્તિમાં ભળવાનો. ભગવાનના સંતનો કે ભક્તનો મહિમા જ છે અને એને ખબર છે કે આ સંતે કે આ પાર્ષદે કાલ ઉપવાસ કર્યો છે, આજે એને પારણું છે, અને બે ચાર જણા પાંચ સાધુ છે સાથે રહે છે, પણ પૂજા કરી લીધી છો લે અને તેમ છતાં કોઈ પારણું નથી કરાવ્યું, તો એના મનમાં સંકલ્પ ઉઠવાનો જ એનો મહિમા છે. કે ભગવાનનો ભગત ભૂખ્યો છે બિચારો, એના મનમાં સંકલ્પ ઉઠવાનો જ, એ જાતે ઊભો થાય અથવા કોઈને પ્રેરણા કરશે અને પારણું કરાવી દો ને તમે, પણ એ મૌન રહી શકશે ન રહી શકે. હું કામ એના હૃદયમાં ભગવાનના ભક્તનો મહિમા છે, આત્મબુદ્ધિ છે, એથી કરીને એના દુઃખને પોતાનું દુઃખ જાણે છે કે આ ભગવાનનો ભગત બિચારો ભૂખ્યો આટા મારે છે, કેમે કરીને એનું ભૂખનું દુઃખ છે વહેલું વહેલું નિવારણ થાય. અને નિવારણ કરો તો પ્રવૃત્તિમાં ભળવું પડે કે ન ભળવું પડે? પ્રવૃત્તિમાં એને ભળવું પડે. એટલે મહારાજ કહે કે પહેલો જે સાધુ છે નિવૃત્તિ માર્ગવાળો, મહારાજ કે એને ફક્ત આત્મનિષ્ઠાવાળો જાણવો, પણ એને ભગવાન કે ભગવાનના સંત કે ભગવાનના ભક્તનો મહિમા નથી. મહિમા હોય તો કેવું થાય? ભલામણ સંપ્રદાયનો ઇતિહાસ તો તપાસો. સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ છે, સાધુ થોડા બીમાર થયેલા અને કાંઈ ખાવું પીવું ભાવે નહીં, એમ કરતાં કરતાં વળી જરાક શરીરમાં આરામ થયો અને મનમાં કાંઈક ખાવાનો સંકલ્પ થયો, કાંઈક જમી, અને બીજા સાધુને જગાડીને કીધું કે જરાક હાંત થઈ ગયેલી, રાતના 10 વાગી ગયેલા, બધા હોઈ ગયેલા, તે દાડે 9 વાગે હોવાની પદ્ધતિ વધારે હતી, હવે 1 વાગે પૂગ્યા આપણે બધા, અને ટાઈમે બધા સાધુ હોઈ ગયેલા, અને પહેલાં સાધુને જરાક શરીર હરખું થયું એટલે મનમાં કાંઈક જમવાની ઈચ્છા થઈ, એટલે એને બીજા સાધુને જગાડ્યા, જગાડીને કીધું કે તમે જરાક રોટલો કરતા હો, હવેજ નાખીને, હવેજ એટલે બીજું કાંઈ નહીં, ચટણી મીઠું એવું થોડું નાખે, હળદર, એટલે બીમાર માણસને થોડોક ભાવે, એ કે થોડોક હવેજ નાખીને રોટલો જો કરતા હો તો રોટલો જમું. ઓલા સાધુ કે ભલે, મહિમાવાળા સાધુ હતા, ઊભા થયા, રસોડામાં ગયા, રસોડામાં તો આવો મોટા ચૂલા, હવે એમાં એક રોટલો કેમ કરવો? સાધુ મૂંઝાણા બિચારા, હું કરું? મનમાંથી એક કામ કરું, બે ત્રણ પથ્થર ગોતું અને જરાક ભઠ્ઠો કરી એમાં કાંક રોટલા પકાવું. આમ વિચાર કરીને જ્યારે બધું આટા મારતા હતા એમાં રઘુજી મહારાજ જોઈ ગયા. રઘુજી મહારાજ જોઈ ગયા એટલે રઘુજી મહારાજ કીધું કે સ્વામી કેમ અત્યારે અહીંયા અહીંયા આટા મારો છો? એટલે કીધું બાપજી એક સ્વામી કોઈક બીમાર થયા છે, સ્વામી બીમાર થયા છે ફલાણા સ્વામી, અને અત્યારે જરાક એને સારું થયું છે ને એને જમવાનો સંકલ્પ થયો છે, એટલે મને કીધું કે તમે હવેજવાળો રોટલો કરતા હો એટલે રોટલો કરવા માટે અહીં આવ્યો, પણ આ રસોડામાં ક્યાંય વ્યવસ્થા થતી થાય એમ નથી, એટલે મનમાં સંકલ્પ થયો કાંઈક પાણા બાણા ગોતીને કાંઈક વ્યવસ્થા કરું એટલે એની મહેનતમાં છું. તો આચાર્ય મારે શું કીધું ખબર? આચાર્ય મારે કે સ્વામી તમે ઉતાર જાઓ, આસને જાઓ, હમણાં બધી વ્યવસ્થા થઈ જાય. કેવો મહિમાને હૃદયમાં પીરો હશે! રાત્રે 10-11 વાગ્યા હશે, રઘુજી મહારાજ એવું લખ્યું કોઈને ઘરમાં જગાડ્યા નહીં, કોઈને જગાડ્યા વિના પોતે જાતે રોટલો બનાવ્યો, પોતે જાતે રોટલો બનાવ્યો અને જાતે રોટલો બનાવીને સાધુને આપવા ગયા, અને સાધુને પોતે જાતે ઘડેલો રોટલો આપ્યો અને કીધું લ્યો સ્વામી આ રોટલો એમ. ત્યારે પેલા સ્વામી કહે પણ બાપજી તમે બનાવ્યો, તમે આપવા આવ્યા, હું તો હવારે જ અમારે. તો કે સાધુથી અધિક શું છે મારે? એમ અમારે સાધુથી અધિક શું છે? મહિમા હતો સમજાય તો એનાથી આ ઘટના ઘટી શકે, ન તો ઘટી શકે નહીં. એટલે મહિમાની વાત બહુ જ ન્યારી છે. મહિમાવાળો વ્યક્તિ નિવૃત્તિ ધારણ કરવાની ઈચ્છા રાખે તો એ સંપૂર્ણ નિવૃત્તિ પકડી શકે નહીં. એ મહિમાનના મૂળમાં પડ્યું છે. મેં ઘણા વર્ષ પહેલા, લગભગ 7-8 વર્ષ થયા, ઘણા લોકો આ દ્રષ્ટાંત આપીને એમ કહે જો આવો સાધુનો મહિમા હતો આચાર્યને, અને એવો હોવો જોઈએ આજે એમ નથી, એમ કંઈ વાત કરે છે. પણ ભક્તો એક સત્ય ઘટના તમને કહું, 7-8 વર્ષ પહેલાંની કહેતો જ, પણ હવે નજીકની કહી દઉં. એક વર્ષ હવા વર્ષ પહેલાં અમારે એક ગામમાં કથા હાલતી હતી, ઓલું કયું ગામ, અમરેલીની બાજુમાં ઓલું નાનું ગામ, રાસથળી કથા હાલતી હતી, અને ગાંધીનગર એક પ્રસંગે અમારે જવાનું થયું, પરમ પૂજ્ય લાલજી મહારાજ પણ પધારવાના હતા, ચાલુ કથા અમે તમે ગયા, તે ભેગા થયા અને થોડું ઘણું જે કામ પતાવવાનું હતું પતાવ્યું, પછી અમે ત્યાંથી નીકળ્યા. લગભગ બપોરના 1-1.5 વાગ્યો હશે અમે નીકળી ગયા. નીકળી ગઈને લગભગ 5-10-15 મિનિટ ગાડી જતી રહી છે તો લાલજી મારાનો ફોન આવ્યો. મને ફોન કર્યો અને મેં કીધું બાબુજી શું કામ છે? મને કે સ્વામી અત્યારે 1:30 વાગ્યો છે અને તમે નીકળી ગયા તો તમે જમશો ક્યાં? તમે ગાડી પાછી વાળો અને ઊભી રાખો, હું ગાડી લઈને આવું છું, મારી બેરું ફરાળ છે તો તમે ફરાળ લેતા જાઓ કે રસ્તામાં તમને કોઈ તકલીફ થાય. અને આજે એ પદમાં આવો મહિમા સંતનો છે એમ નથી, એમ માનશો ને એમ. પણ એ ઉપાર્જન થાય એવી પ્રક્રિયા આપણી હોવી જોઈએ ને, હે, એવી પ્રક્રિયા આપણી હોવી જોઈએ ને. 7-8 વર્ષ પહેલાં કહેતો એ કહી દઉં, કહી જ દઉં. પૂના પારણેથી એમાં પરમ પૂજ્ય લાલજી મહારાજ પધારેલા અને ઘટના એવી ઘટી કે તે દાડે મને શીળો બહુ નીકળ્યું હતું. શીળો નીકળ્યું એટલે હું આમ પહેલાં બધે મળ્યા હતા પણ સાંજના પછી હું ઉતારા પર ન ગયો એટલે લાલજી મહારાજ સહજ પૂછ્યું કે સ્વામી શું કરે છે? એટલે નાના સંતો કીધું સ્વામીને શીળો નીકળ્યું એટલે સ્વામી સૂતા છે. તો લાલજી મહારાજ કે સ્વામીને શીળોનો પ્રોબ્લેમ છે? તો કે હા. એટલે એ વખતે કશું બોલ્યા નહીં. બીજે દિવસે સવારે હું જ્યારે દર્શન કરવા ગયો મને દંડવડ કરતો, મને કે રાખો રાખો સ્વામી. અને પછી મળ્યા ભેટ્યા હેતથી, પછી મને કે સ્વામી તમને શીળોનો પ્રોબ્લેમ છે? મેં કીધું હા બાપજી, એવું ક્યારેક ક્યારેક થાય છે. મને કે માતુશ્રીની દવા બહુ સારી બનાવે છે શીળાની. હું છે ને હમણાં જાઉં ને હંભારી અને માતુશ્રીની કઈ દવા બનાવી રાખશે અને વડતાલ જ્યારે આવો ને ત્યારે હું તમને હંભારીને આપી દઈશ કે તમે દવા લેજો એટલે જરૂર સારું થઈ જાય કે. અને પછી લાલજી મહારાજ તો એ કની ગયા અને મેં ફરી વાર જ્યારે વડતાલ ગયા ને ત્યારે અંદરથી દવા આવી. અને પેલા મામા હતા, શું હતા ઓલા કાકા, એ કાકા દવા આપવા આવ્યા. અને દવા આપવા આવ્યા એટલે કીધું કે લ્યો આ સ્વામી દવા. અને કાકા દવા આપીને પછી ગયા, પછી ફરી વાર પાછા આવ્યા. અને પાછા આવીને કહે મને કે માતુશ્રી અંદરથી કેવડાવ્યું છે, સ્વામીને કહેજો આ દવા લે, આ કોઈએ નથી બનાવી, મેં મારે હાથે બનાવી છે એટલે પૂર્ણ પવિત્ર છે, એમ શંકા ન રાખે. એટલે ભક્તો આ ગરિમા આ મહિમા આજે છે પણ મહિમા એક પક્ષે ક્યારે ટકતો હોતો નથી. યાદ રાખજો, મહિમાના પાસા બે હોય છે. મહિમા ખપી જવા માંગતો હોય છે અને મહિમા સામે આવકાર પણ ઈચ્છતો હોય છે. મહિમામાં માન નથી, યાદ રાખજો, મહિમામાં માન નથી પરંતુ ચાહના તો હોય ને, માન નથી પણ ચાહના તો હોય ને. પ્રેમની તો ભિક્ષા માગે ને, પ્રેમની તો આકાંક્ષા રાખે ને. એટલે બહુ અદ્ભુત વાત મહારાજ કહે છે. મહારાજ કહે કે જેનાથી આવી સેવા નથી થઈ શકતી એ ફક્ત આત્મનિષ્ઠા વાળો છે અને બાકી જેના હૃદયમાં મહિમા છે એનાથી પ્રવૃત્તિ માર્ગમાં ભળ્યા વિના રહી હગાય જ નહીં. એટલે એક વાત નક્કી થાય, નિવૃત્તિ કરતા પ્રવૃત્તિ માર્ગ શ્રેષ્ઠ થયો. તો ઓલો પાછો પ્રશ્ન ઉભો રહ્યો, ઉભો કયો ઉભો રહ્યો, પ્રવૃત્તિમાં જો ભળે તો પાછા સંકલ્પ વિકલ્પ હેરાન કરે એમ છે. એ માર્ગ પાછો ઉભો રહ્યો, હવે એને કાઢવું પડશે ને. એટલે હવે મારે શું કે છે એ સાંભળીએ. અને વળી જે નિવૃત્તિ ધર્મવાળા ત્યાગી ભગવાનની ભક્તિ યુક્ત છે તેને તો પરમેશ્વરે કયા એવા જે નિયમ તેને વિશે રહીને ભગવાનને ભગવાનના ભક્ત સંબંધી જે પ્રવૃત્તિ માર્ગ તેને વિશે સાવધાન થઈને જોડાવું. કેવું મહારાજ કીધું? મહારાજ કે નિવૃત્તિ માર્ગવાળા હોવા છતાંય પ્રવૃત્તિમાં ભળવું પડે છે એવા જે સંત છે તેણે પરમાત્માએ બાંધેલી જે નિયમની મર્યાદા એની વિશે રહી અને સાવધાન થકા પ્રવૃત્તિ કરવી. ઓલે પણ આજ્ઞા શબ્દ તો મૂક્યો હતો, આ પાછો અહીંયા એની વસ્તુનો આવી નિયમ. પણ નિયમ ને આજ્ઞા આમ એક બાજુ એક સેમ લાગે છે પણ ક્યારેક બે અલગ હોતે પડે, અહીંયા બી અલગ પડે છે. કેવી રીતે અલગ પડે છે? તો કે પ્રથમ આજ્ઞા શબ્દ જે છે કે આજ્ઞામાં પ્રવૃત્તિ કરે તો બંધન ન થાય, તે આજ્ઞા શબ્દ પંચવર્તમાનના સંબોધનમાં આજ્ઞા શબ્દ નથી, સમજાય છે? પંચવર્તમાન પાળીને કરવી એવા અર્થમાં એ આજ્ઞા નથી. એ ક્યાં અર્થમાં આજ્ઞા છે? તો તમે આ પ્રવૃત્તિ જાઓ કરો એવી રૂપી જે આજ્ઞા ત્યાં એવા અર્થમાં એ આજ્ઞા શબ્દ છે. અને અહીંયા જે નિયમ શબ્દ મૂક્યો એ નિયમ પંચવર્તમાનના અનુસંધાનમાં મુકાયેલો નિયમ શબ્દ છે. એટલે મહારાજનો કહેવાનો મતલબ અમે બાંધેલી જે પંચવર્તમાનની મર્યાદા એની અંદર રહી અને પાછો સાવધાન થઈને પ્રવૃત્તિ કરે તો મહારાજ કે એને પ્રવૃત્તિ બાદ કરી શકે નહીં. સાવધાન એટલે એને ખબર છે કે જ્યાં ધનના પ્રસંગમાં મને લેવાય કે સંકલ્પ ઉઠે એવો પ્રસંગ બને એમ છે તો ત્યાં કદી પણ પોતે અંગત વ્યવહાર ન કરે. બે જણા ખબર ન કરે, કે જેથી કરીને એમાં એવો પ્રશ્ન ઉપસ્થિત થાય જ નહીં. ખબર છે કે અહીંયા ઘણો નારીનો પ્રસંગ પડે એવો છે, તો એ બાજુ એ જાય નહીં. માનો બે રસ્તા છે, એક બાજુ એમને સરળતાથી નીકળી જાય એમ છે, એક વચ્ચે જ પડવું પડે એમ છે, તો એ સરળતાથી નીકળી જાય એવું છે, ત્યાંથી પ્રસાર થઈ જાય એમ. એને ખબર છે કે માનો હું એવું સ્થાન સંભાળું છું જેવા સ્થાનમાં સારા સારા પદાર્થના બહુ જ જોગ છે, સારું ખાવાનું, શિખરબદ્ધ મંદિરમાં ઢગલા હોય, ટાઈમે ટાઈમે આઈસ્ક્રીમ બને, શિખંડ બને, રોજ કેરીઓ હોય, રોજ પ્રકાર કેટલાય પ્રકારનું મિષ્ઠાન હોય, એને ખબર એ બહુ જ પ્રસંગ છે. પ્રસંગને અવલંબને કરીને ક્યારેક ફેર પડી જશે તો પોતે અગાઉથી જ નિયમ લે કે મારે મિષ્ઠાન મોઢામાં મૂકવું જ નહીં, મારે કેરી મોઢામાં મૂકવી જ નહીં, મારે આઈસ્ક્રીમ કે શિખંડ મોઢામાં મૂકવો જ નહીં. અને જે વસ્તુનો ત્યાગ કરવામાં આવે નિશ્ચય એક દાડો એક છૂટી જાય છે. અને એવા પરમહંસો આ સંપ્રદાયમાં થયા છે. જૂનાગઢનો પ્રસંગ છે જ ને, બહુ મોટી સભા થઈ હતી ને એમાં વાત નીકળી કે આપણા મંદિરમાં એવા કોઈ સાધુ હશે કે સાધુ થયા પછી જિંદગીમાં કોઈ દી મોઢામાં મિષ્ટાન ન મૂક્યું હોય કે સાકર કે ગોળ પ્રત્યક્ષ ન મૂકે એવા કોઈ સાધુ હશે. ત્યારે સભાની મધ્યથી જૂનાગઢ મંદિરના જ મહંત નારાયણદાસ સ્વામી ઉભા થયા, જેણે 40 વર્ષ સુધી મહંતાઈ કરેલી અને 35-38 વર્ષ થઈ ગયા હતા વાતને મહંત થયા ને, અને 38 વર્ષ મહંતાઈ કર્યા પછી નારાયણદાસ સ્વામી ઉભા થઈને એમ કીધું કે મેં ત્યાગાશ્રમ આવ્યા પછી જિંદગીમાં ક્યારેય પણ મિષ્ટાન સાકર કે ગોળ મોઢમ મૂક્યો જ નથી. એમ પછી અણકોટ હોય તોય ભલે ને પોહાઈ હોય તોય ભલે, અણકોટના અણકોટ વહી જાય ને કેરીની સિઝનો વહી જાય અને બધી સિઝનો જતા રહે, એ સિઝનમાં ફેરફારવાળો ન થાય, સમજણું ને, જે સિઝન ફરે એમ આનું બધું ફરે પાછું, એમ સિઝન ફરે એમ ફરે. ઘણા વર્ષ પહેલા એક જેતપુરમાં પાર્ષદ હતા, જોકે અત્યારે ઘેરે છે, સિઝન ફરે એમ બધું ફરે. બોલો માળાનું, કેરીની સિઝન હોય ને પછી મેવો ઠાકોરજીને વેચાય ને તો શું કે ખબર, મને છે ને મને કેળા નહીં આપતા, કેળાની કેરી બે બની તો મને કેળા નહીં આપતા, મને શરદીની અસર છે એટલે કેરી આપો, કે કેરી લઈ પછી સિઝન ફરે અને જમરૂખ ને કેળા બે આવે ને ત્યારે શું કે મને જમરૂખ છે ને પેટમાં ગડબડ કરે, મને જમરૂખ નહીં આપતા મને કેળા આપો, સમજાવો, તમને સિઝન ફરે ઈ ફરે, કેળાની કેરી ભીળી થાય ને ત્યારે કે મને કેળા નહીં ફાવે, કેળા ને જમરૂખ ભેગા થાય ને ત્યારે મને જમરૂખ નહીં ભાવે, કેળા હાલશે. પણ એ ત્યાગની ને વૈરાગ્યની ખુમારી કહેવાય નહીં. ત્યાગ અને વૈરાગ્યની ખુમારી જેને હોય એને કદાચ વિશેના ગમે એટલા ઢગલા થાય તો પણ સુષુપ્તિ સરખી અવસ્થા વર્તે, સુષુપ્તિ સરખી, જાણે કાંઈ આ પ્રસંગમાં આવ્યો જ નથી. એટલે મહારાજ કે નિયમની અંદર સાવધાન બનીને વર્તે તો એને સંકલ્પ ઉઠવાની શક્યતા રહેતી નથી. અને જે ભગવાનને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ માર્ગમાં જોડાવું એનું જ નામ ભક્તિ છે. ઉપર કીધા એ પ્રમાણે રહી અને ભગવાન કે ભગવાનના ભક્તની સેવાના અર્થે જોડાવવું અને પ્રવૃત્તિ કરી એનું નામ જ ભક્તિ છે. ભક્તિ છે શબ્દમાં, ભક્તિ એટલે પ્રેમ. ભક્તિનું બીજું વાચક શબ્દ નામ શું છે? પ્રેમ. મહારાજ કે એને જ ભગવાનમાં પ્રેમ જાણવો, એને જ ભગવાનના સંત કે ભક્તમાં પ્રેમ જાણવો, કે જે વ્યક્તિ ભગવાનને માટે કે ભગવાનના સંત કે ભક્તને માટે પ્રવૃત્તિ કરી શકે છે. પ્રવૃત્તિનો મતલબ એવો નથી થતો મોટા મોટા સમયના ઉત્સવને એવું જ કરવું, પણ એના ભાગમાં આવતી કોઈ પણ સેવાકીય કાર્ય એમાં કરવામાં પીછે હટ કરતો નથી. તો મહારાજ કે એને જ ભક્તિવાળો જાણવો. અને એવી પ્રવૃત્તિવાળા જે ત્યાગી છે તેની બરાબર નિવૃત્તિવાળો જે કેવળ આત્મનિષ્ઠ ત્યાગી તે થઈ શકતો નથી. શા માટે? જે આ તો ત્યાગી છે ને નિવૃત્તિ માર્ગવાળા છે તો પણ ભગવાનને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. અને એ જે ભગવાનનો ભક્ત ત્યાગી તેને તો પરમેશ્વરના નિયમમાં રહીને પ્રવૃત્તિ માર્ગ વિશે રહેવું પણ પરમેશ્વરના નિયમથી અધિક પણ વર્તવું નહીં ને ન્યૂન પણ રહેવું નહીં. જો પાછો નિયમ લાવ્યો મહારાજ, મારે જે પ્રવૃત્તિ જરૂર કરવી પરંતુ અધિકે ન વર્તવું, ન્યૂન પણ ન વર્તવું. પ્રવૃત્તિ માર્ગમાં રહેલાને અધિકે ન વર્તવું અને ન્યૂન પણ ન વર્તવું. ન્યૂન એટલે પંચવર્તમી બાંધેલી મર્યાદા, એથી ગૌણે ન વર્તવું, અધિક પણ ન વર્તવું. અધિક ન વર્તવું એટલે, કારણ કે અધિક વર્ત છે પ્રવૃત્તિ માર્ગ છે, અધિક વર્ત છે તો પ્રવૃત્તિ માર્ગમાં અહંકારને પાછો માર્ગ છે, યાદ રાખજો. પ્રવૃત્તિ માર્ગમાં અહંકારને માર્ગ છે. ઓલો જે એકલો હતો ને એને તો સામે કોઈ આવે એમ જ ક્યાં છે તો અહંકાર રજૂ કરે. આની સામે ઘણો બધો સમાજ છે અને પોતે અધિક વર્ત છે તો એને અહંકાર માગ કરશે, અહંકાર માગ કરીને પણ પાછો માયા બાજુ ઢસડી જશે. એટલે મારે કે અધિક ન વર્તું, બધા શાક દાળ ભાત રોટલી જમે છે તો એ જમવું, માનો એમાં એને ફાવતી વસ્તુનો કોકનો ત્યાગ કરે પણ બધા જમે છે. જો ને જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી વખતે હાંડ જેટલા લોટિયા સાધુ, બોલો લોટ જ આમ ખાલી ગોળી ગોળીને પીવે. સ્વામી કીધું ભલામણ આમ ન હાલે, તમે રહેવા દો, ખાલી લોટ ન પીવાય, તમે જમો, બધા જમીએ જમો. રોટલા અડદીની દાળ હતી ત્યારે, બીજું તો કશું હોતું નહીં. આ બધા રોટલા ને અડદની દાળ જમે તમે ભેળા ભેળા જમો. તો કે ના, કે એ તો રાગ કહેવાય કે. અને પાછા સ્વામીને મોઢે તો કે ના, અમે લોટ બરાબર છે, પણ બીજાને મોઢે હું કહેવા મળ્યા ખબર, સ્વામીને જો રાગનો ક્યાં પાર છે કે. અને સ્વામી હુકામ બહુ આમ તાણ કરે ખબર છે, પોતે ખરાબ દેખાય, આપણે લોટ ખાલી પીએ ને એને પછી રોટલા અને દાળ જમવી હોય ને એટલે ખરાબ દેખાય, એટલે આપણને ઉપદેશ આવો આપે છે કે આપણને ઢીલા એટલે પાડી રહ્યા છે કે. અને છેવટે પછી એ સ્વામીને હારે ન હાર્યા ને પછી ત્યાં અત્યારે ગુરુકુળ છે ને જગ્યાની જગ્યા કરી ન્યા રહેવા માંડ્યા, પછી ત્યાંય ન હાર્યા. અને પછી તો સત્સંગ છોડીને ગયા અને ઘણા સમય પછી પાછા સ્વામીને ભેગા થયા એટલે સ્વામી પૂછેલા શું કરો, લોટ પીને જોશ કે બીજું કાંઈ? ત્યારે સ્વામીને કે સ્વામી સર્વ ધર્માન પરિત્યજ્ય કે. હવે તો બધું છોડ્યું, જે હોય આહોમ કરી જઈશ કે. એટલે સ્વામી કહે છે કે અધિક પણ ન વર્તું, અધિક અધિક જો અધિક વર્ત્યા છે બધા કરતા શ્રેષ્ઠ, પણ બધા કરતા શ્રેષ્ઠ વર્ત્યા પછી એને ભગવાનના તમામ સંતો અને ભક્તો દિવ્ય દેખાય છે તો એને વર્તમાં કોઈ બાદ નથી. એ વર્તતા છતાં એમ મનમાં માને છે કે બધા તો કરીને આવ્યા છે, મારે થોડુંક વધારે કરવું પડે એમ છે, એટલા માટે હું કરું છું, તો એને કોઈ બાદ નથી. પરંતુ લેશ માત્ર અહંકાર કોટો કાઢે તો મહારાજ કે વળી પાછળનો મોક્ષ બગાડી નાખશે. અને કામ ક્રોધ લોભ મોહ આશા તૃષ્ણા સ્વાદ આદિ જે વિકાર તેને ત્યાગ કરીને ભગવાનને ભગવાનના ભક્તની સેવાના અર્થે પ્રવૃત્તિ માર્ગ વિશે વર્તવું. પ્રવૃત્તિ માર્ગની શ્રેષ્ઠતા મારે બતાવી, પણ સાથે સાથે કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન આદિકનો ત્યાગ કરીએ ત્યારે પ્રવૃત્તિ માર્ગની શ્રેષ્ઠતા થઈ. મહારાજ કે એનો ત્યાગ કરી અને પછી નિયમમાં રહે અને ભગવાનના ભક્તને પ્રવૃત્તિ માર્ગમાં વર્તવું તો એને કોઈ જાતનું બંધન થાય નહીં. અને કેવળ આત્મનિષ્ઠાવાળો જે ત્યાગી તે કરતા તો આ ત્યાગી અતિશય શ્રેષ્ઠ છે ને ભગવાનનો કૃપાપાત્ર છે. અનુસંધાન રાખીને વર્તે છે અને ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરે છે તો મહારાજ કે અતિશય શ્રેષ્ઠ છે. ઇતિ વચનામૃતમ 17મું થયું.